समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 126મી નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 126મી ગાથામાં એ વાત આવી કે આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે, અને જ્ઞાનીને જે ભાવ થાય છે એ બધા જ્ઞાનમય છે અને અજ્ઞાનીને એ અજ્ઞાનમય છે. જ્ઞાનીના ભાવ છે તે જ્ઞાનમય છે, અજ્ઞાનીના ભાવ છે તે અજ્ઞાનમય છે. જ્ઞાનીને વિવેક છે, જ્ઞાનીને વિવેક છે, સ્વ શું છે, પર શું છે એનો વિવેક છે. અનુભવ સહિત સ્વને જાણ્યું છે, અનુભવ સહિત સ્વને પરથી જુદું જાણ્યું છે, ભેદ જ્ઞાન કર્યું છે, અને જેવું સ્વ છે તેવું અલૌકિક આનંદ સાથે અનુભવમાં આવ્યું છે, એટલે જ્ઞાનીને વિવેક વર્તે છે. અને જ્ઞાનીને વિવેક વર્તે છે તો બહારમાં પણ ક્યાંય પણ એનો ઉપયોગ જાય છે તે વખતે પણ તે એની સાથે જોડાતા નથી. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષ બહારમાં પણ ઉપયોગ જાય છે તો તેની સાથે જોડાતા નથી, એટલે કે શુભ ભાવ પણ થાય તો પણ એ શુભ ભાવ રૂપે પોતે પરિણમે છે કે શુભ ભાવ પોતાના છે એવી એમની શ્રદ્ધા કે એવી એમની દ્રષ્ટિ નથી. જ્ઞાનીની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ રહે છે, જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ અનુભવ્યું છે, એટલે સ્વ શું છે અને બીજું બધું પર છે એ વાતને કંઈ વારે વારે યાદ કરવી નથી પડતી. પોતે પોતાના સ્વરૂપને એ વખતે પણ એમ જ અનુભવે છે. ફેર એટલો છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં જે અનુભવ છે એવો અનુભવ નથી, પણ પોતે હોવા પણે છે, બધાથી જુદા છે એ વાત બદલાતી નથી. એટલે દ્રષ્ટિ આત્મા તરફ રહે છે એમ જ્યારે આપણે કહીએ છીએ તેનો અર્થ એવો થાય છે કે પોતે જેવો અનુભવ કર્યો છે એ પછીથી જે દશા બદલાઈ છે, સમ્યક દ્રષ્ટિ થયા છે, તો હું સિદ્ધ સમાન છું એવા શબ્દોની જરૂર નથી પડતી. પોતે બધાથી ભિન્ન છે એમ પણ શબ્દો દ્વારા કંઈ કહેવાની યાદ કરવાની જરૂર નથી પડતી. એ સહજ ભાવે પોતે બધાથી ભિન્ન જુદા છે એમ જ એ વર્તે છે, એમ જ એ પરિણમે છે. એટલે વર્તમાન પર્યાયથી પણ પોતે જુદા છે. વર્તમાન પર્યાયમાં એ ભલે ગમે તે રીતે હોય, કે એન્જિનિયર હોય કે ડોક્ટર હોય કે વેપારી હોય, ગમે તે હોય, પણ જ્ઞાનીને પોતે કોણ છે, પોતે એટલે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ કેવું છે એ વાત ક્યારેય વિસરાતી નથી, ભૂલાતી નથી, એ સહજ છે. એટલે જીવન આખું એમ જ હોય છે કે હું બધાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ, એવી રીતે જ આખું વર્તન થઈ જાય છે, એમ જ એમનું પરિણમન થઈ જાય છે. એટલે એમને ખાતા પીતા, ઉઠતા બેસતા, હાલતા ચાલતા, કામ ધંધો કરતા બધી વખતે એક પ્રકારનો વિવેક વર્તે છે, કેમ કે મૂળ કારણ એ છે કે પોતે સ્વ બધાથી ભિન્ન જુદા છે એ વાત અનુભવ સહિત જાણી છે, એટલે એવો વિવેક સહજ હોય છે. અને એવો સહજ વિવેક હોય એટલે ક્યાંય કોઈ જગ્યાએ જ્ઞાની અજ્ઞાન ભાવે થતા નથી. અજ્ઞાન ભાવ કેવો છે તો કે પરનું લક્ષ્ય કરે છે, પર સંબંધીનું જ્ઞાન કરે છે તો એની સાથે જોડાય છે, એની સાથે એકરૂપતા કરે, એની સાથે મમત્વ કરે, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે, આવું કંઈ જ્ઞાનીને હોતું નથી. કામ કરે છે તો ઠીક છે, જે થાય છે તે થાય છે, જે થવાનું છે તે થાય છે, પૂતગળના કાર્યો એના કારણે થાય છે, એનાથી હું જુદો છું, એ ભાવ સતત હોય છે. છતાં પણ કામ થાય છે અને પોતે એનાથી વિરક્ત રહે છે. આવી જ્ઞાનીની દશા હોય એટલે જ્ઞાનીના જે ભાવ છે એ કેવા હોય, તો કે બધાને એ જેમ છે તેમ જાણે. બધાને એટલે જગતના બધા જ પદાર્થોને, બધા જ જીવોને, બધા જ પૂતગળોને, બધાને જેમ છે તેમ જાણે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ આપણે સૂત્ર તો બોલીએ છીએ, એનો અર્થ પણ સમજીએ છીએ, પણ જ્ઞાનીને તો એ સહજ હોય છે. સહજ એવી જ શ્રદ્ધા વર્તે છે કે આ બધું જગત કેવી રીતે છે, જે પૂતગળના સ્કંદ છે, જાત જાતની રચનાઓ થઈ છે, થઈ રહી છે, તો એને પૂતગળ જાણે છે. એમાં એમને કઈ વિસ્મય થતા નથી કે આ નવું કોમ્પ્યુટર હવે આટલા ગીગાબાઇટનું થયું, નાની મેમરી આટલી થઈ, હવે શું છે, એને એવું કંઈ એમને થતું નથી. બધું બરાબર છે, ઠીક છે, બધા પૂતગળના પરિણમન થાય છે તો થાય છે. એ જ રીતે જીવ માત્રને જીવ તરીકે જુએ છે. એ બેકયાર્ડમાં ઘાસની સામે નજર કરે છે તો ત્યાં એમને જીવ દેખાય છે, અને સામે જો મુનિ છે તો પણ એમાં જીવ દેખાય છે, અરે તીર્થંકર ભગવાન છે તો એમાં પણ જીવ દેખાય છે. એટલે જીવ માત્રને જીવ તરીકે જ જાણે છે. આવી જ્ઞાનીની દશા હોય છે. એટલે ભાવ કેવો થાય? દ્રષ્ટા ભાવ થાય. જેમ છે તેમ યથાર્થ જાણવા પણ દ્રષ્ટા ભાવ થાય, અને આવો દ્રષ્ટા ભાવ છે એવો ભાવ જ્ઞાનીનો છે. એ ભાવને અહીંયા જ્ઞાનમય છે એમ સમજાવ્યું છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય આ રીતે હોય છે. અને સાથે બીજી વાત શું કરી કે અજ્ઞાનીને અજ્ઞાનમય છે. અજ્ઞાની ગમે તે એક પ્રકારે ભાવ કરે, શુભાશુભ ભાવ કરે, છતાં પણ તે બધું એને માટે અજ્ઞાન છે. કેમ કે સ્વરૂપનો અનુભવ નથી, સ્વરૂપને જાણ્યું નથી, પોતે કોણ છે અને પર શું છે, સ્વ અને પરનો ભેદ ખબર નથી, એટલે એવો વિવેક વર્તતો નથી. એટલે સ્વને તો જાણતા જ નથી, એટલે પરમા અને પરમા એ રોકાઈ ગયા છે. પર સાથે ઇષ્ટ બુદ્ધિ કરે છે, અનિષ્ટ બુદ્ધિ કરે છે, શુભાશુભ ભાવરૂપે પોતે પરિણમે છે અને શુભાશુભ ભાવને ધર્મ સમજે છે, એટલે એ બધા ભાવ એમના અજ્ઞાનમય છે. એટલે અજ્ઞાનીને એ અજ્ઞાનમય છે. આપણે ટીકા કરી છે અને આ ગાથાના ભાવાર્થ પણ કર્યા છે. ભાવાર્થ પછીથી પૂજ્ય ગુરુદેવના આ ગાથા ઉપરના પ્રવચનના કેટલાક અંશ પણ આપણે કર્યા છે. હવે આજે વધારે આગળ અંશ લઈએ. પૂજ્ય ગુરુદેવનું ગાથા 126 ઉપરની ટીકા ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ 5, એમાંથી આપણે ગુરુદેવના કેટલાક વચનામૃત લઈએ, પ્રવચનના અંશો લઈએ. પાના નંબર 226 ઉપર અહીંયા કહે છે, સૌથી ઉપર શરૂઆતમાં જ અહીં કહે છે કે જ્ઞાનીને તો જ્ઞાનમય પરિણામ છે. ભગવાનની ભક્તિના જે પરિણામ થાય કે શાસ્ત્ર સ્વાધ્યાયના, શાસ્ત્ર વાંચવા સાંભળવાના જે વિકલ્પ ઉઠે તે જ્ઞાનીના પરિણામ નથી. સમજવાની વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે સૂક્ષ્મ વાત છે, ઝીણી વાત છે. શું કહ્યું? કે જ્ઞાનીને તો જ્ઞાનમય પરિણામ છે, એનો અહીંયા વિસ્તાર કર્યો છે. ગુરુદેવ સમજાવે છે કે ભગવાનની ભક્તિના જે પરિણામ થાય કે શાસ્ત્ર સ્વાધ્યાયના, શાસ્ત્ર વાંચવા સાંભળવાના જે વિકલ્પ ઉઠે તે જ્ઞાનીના પરિણામ નથી. આ વાત સમજવા જેવી છે. ગુરુદેવ સમજાવે છે કે પ્રભુ, ધર્મીના તો ધર્મ પરિણામ જ હોય. વિતરાગી શાંતિ અને અતિન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણામ જે થાય તે જ્ઞાનીનું કાર્ય છે, અને તે પરિણામનો જ્ઞાની કરતા છે. પેલા ભક્તિના ભાવ એ શુભ ભાવ છે, શાસ્ત્ર વાંચન સ્વાધ્યાય સાંભળવા વગેરેનો વિકલ્પ છે, એ સાથે રહેલો સુભાવ છે, એના કરતા જ્ઞાની થતા નથી. એ શુભભાવ છે એમ જ્ઞાની સમજે છે, એટલે એ શુભભાવના જ્ઞાની કરતા થતા નથી, પણ એના જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. જ્ઞાની પોતે પોતાના સ્વભાવ ભાવના કરતા છે એ વાતને ક્યારેય ભૂલતા નથી. પોતાનું કાર્ય શું છે? તો કે પોતાના સ્વભાવ ભાવે પરિણમવું, એ જ એકમાત્ર પોતાનું કાર્ય છે. એ સિવાય બીજું અન્ય કંઈ કાર્ય જ્ઞાનીને હોય નહીં. અને જ્ઞાનીને આમ જ શ્રદ્ધા અને આમ જ પરિણમન હોય છે. એટલે એમને પણ પોતે ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ભાવે નથી, પોતાના સ્વરૂપમાં રમણતા નથી કરતા. તે વખતે બહારમાં છે ત્યારે શુભભાવ આવે, એમને શુભભાવ આવે, શાસ્ત્ર વાંચનનો પણ ભાવ આવે, અને જો તીર્થંકર ભગવાન બિરાજતા હોય તો સમુશ્રણમાં જવાનો ભાવ, એમની દિવ્ય ધ્વનિ સાંભળવાનો ભાવ પણ હોય, અને એમ પણ એ કરતા પણ દેખાય, ભગવાનની ભક્તિના ભાવ પણ આવે અને એમ કરતા પણ દેખાય. છતાં પણ જ્ઞાની એવા શુભ ભાવના કરતા થતા નથી, એના જ્ઞાતા દ્રષ્ટા છે. એ શુભ ભાવ છે, અને જ્યાં સુધી શુભ ભાવમાં એ રહ્યા છે ત્યાં સુધી પોતાના સ્વભાવ ભાવે થતા નથી, એટલે એમને માટે એ શુભ ભાવ છે તે માત્ર અટકવાનું સ્થાન છે. શુદ્ધ ભાવ છે તે પોતાનું સ્થાન છે, એ પોતાનું ઘર છે, અને પોતાના ઘરમાં જવું એ સહજ છે. એટલે જ્ઞાની તો સહજ ભાવે હોય છે, પોતાના સ્વરૂપમાં જવામાં, પોતાના સ્વરૂપમાં લીનતા કરવામાં, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવામાં જ્ઞાની પોતાનું કર્તવ્ય સમજે છે. એ સિવાય બીજું કંઈ કામ જ્ઞાનીને હોય નહીં. બહારના કામો બધા કરતા દેખાય. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી પણ એમ દેખાતા હતા કે વેપાર કરે છે, હીરાનો વેપાર કરે છે એમ દેખાય, પણ એ કંઈ વેપાર કરતા નથી, એ તો પોતાના જ્ઞાન સ્વભાવનો વેપાર કરે છે. એવા મહાપુરુષો કંઈ બહારમાં વેપાર નથી કરતા, એ તો પોતાના જ્ઞાન સ્વભાવનો વેપાર કરે છે. આગળ અહીંયા કહે છે કે આ પુસ્તક બનાવવા, વેચવા ઇત્યાદિ બધી જડની પરની પર્યાય છે. એ પરની પર્યાય જે થવાની હોય તે થાય, એ કંઈ પોતાથી થાય છે એમ નથી. છતાં એ પરનું કાર્ય પોતાનું છે એમ માને તો એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. એ પરનું કાર્ય તો આત્મા કરતો નથી, પરંતુ જ્ઞાનીને જે તત્વ પ્રચારનો અથવા બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે છે તે વિકલ્પનો પણ જ્ઞાની કરતા થતો નથી અને હોય નહીં. કેમ કે વિકલ્પ રાગ છે, તે અજ્ઞાનમય ભાવ છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય જ ભાવ હોય છે. જ્ઞાનીને વિકલ્પ નથી આવતા, ના, જ્ઞાનીને પણ વિકલ્પ આવે છે, નથી આવતા એમ નથી, પણ એ વિકલ્પ સાથે તન્મયતા એમને નથી હોતી. એ વિકલ્પને જાણે છે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે છે, એના કરતા થતા નથી. જે વિકલ્પ આવ્યો છે એ રાગ છે, એ શુભ કે અશુભ ભાવ છે, તો એમાં એમને કંઈ કરવા પણ હોય એમ હોતું નથી. એટલે એમનો ભાવ તો જ્ઞાતા દ્રષ્ટા જ હોય છે, એટલે એ તો જ્ઞાન ભાવે જ પરિણમે છે. એવા વિકલ્પ સાથે જોડાઈને અજ્ઞાન ભાવે પરિણમતા નથી. એક એક વાતને ગુરુદેવે એટલી સરસ રીતે સ્પષ્ટ સમજાવી છે કે જેથી જ્ઞાની અને અજ્ઞાનીના ભાવની સમજ પડે. કેમ કે જ્ઞાનીના ભાવ જ્ઞાનમય અને અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય એમ મૂળ ગાથામાં વાત આવી, એનો ઘણો વિસ્તાર કર્યો છે. આના પછી 127મી ગાથામાં પણ એ જ રીતે વાત આવવાની છે. અહીંયા આગળ પણ કહે છે કે પરમાણુ અને આત્મા જેમ અનાદિના ધ્રુવ છે, એક પરમાણુ છે એ ધ્રુવ છે, એ જ રીતે આત્મા પણ ધ્રુવ છે. પરમાણુ, એક પરમાણુ લઈએ તો એનું પરિણમન છે, તે શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન થાય છે, અને બીજા સાથે જોડાય છે તો જોડાવારૂપ જે પરિણમન છે તે વિભાવ પરિણમન છે, અને જોડાઈને સ્કંદ થાય છે તો સ્કંદનું પરિણમન છે તે પણ વિભાવ પરિણમન છે. એટલે એનું પરમાણુનું પણ પરિણમન તો છે. એટલે પરમાણુ અને આત્મા જેમ અનાદિના ધ્રુવ છે તેમ તેમાં પરિણમન પણ અનાદિનું છે, બંને છે અને બંનેમાં પરિણમન પણ છે. વસ્તુનો પરિણમન સ્વભાવ છે અને તેથી તેમાં પરિણમન અનાદિનું છે. અહીં કહે છે કે જ્ઞાનીનું વર્તમાન પરિણમન, જ્ઞાનીનું વર્તમાનમાં જે પરિણમન થઈ રહ્યું છે તેની વાત કીધી છે કે જ્ઞાનીનું વર્તમાન પરિણમન સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાનરૂપ છે અને તે જ્ઞાનમય પરિણમન છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સાથે આવી જાય અને સમ્યક શ્રદ્ધાન એ રૂપે એ પરિણમન છે, એ જ્ઞાનમય પરિણમન છે. એમાં પર સંબંધીનું જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞાન એમનું પોતાનું છે અને પર સાથે એ જોડાતા નથી, એમ એમનું જ્ઞાનમય પરિણમન થાય છે, માત્ર એને જાણે છે. પદાર્થનું જ્ઞાન થવું એટલે જણાવવું, એ જણાવવું એમાં કોઈ દોષ નથી. અરીસામાં પ્રતિબિંબ પડે તો એમાં અરીસાનો કોઈ દોષ નથી. એવી રીતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એ જ્ઞાનમાં જાણે છે, પરને પણ જાણે છે અને સ્વને પણ જાણે છે, તો એથી કંઈ એને દોષ લાગતો નથી. જાણવાથી કોઈ મલિનતા પોતાનામાં વ્યાપતી નથી. જેમ બહારમાં ગમે તેવા ગંદા પદાર્થો હોય પણ અરીસાની અંદર દેખાતા એ પ્રતિબિંબની અંદર એ ગંદકી હોતી નથી, એ માત્ર પ્રતિબિંબ છે. એટલે કે એ ગંદકી કંઈ અરીસામાં વ્યાપતી નથી, એ પ્રતિબિંબિત થાય છે, પણ તેથી કરીને અરીસો મેલો થતો નથી, મલિન થતો નથી. એટલે સ્વ અને પર બંનેને જાણે એથી જાણવાથી કરી અને એ કંઈ મલિનતા એમનામાં વ્યાપે એમ બનતું નથી. એટલે સ્વને નથી જાણતા એ સમયે પરને જાણે છે, તો એથી કરીને એમને કંઈ દોષ આવે છે એમ નથી. એ વખતે પણ એ પોતાથી જુદું એને જાણે છે, પરને જાણે છે, એ પર જેવું છે તેવું જાણે છે અને પોતાથી ભિન્ન છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને બીજું બધું જે છે તે પોતાથી ભિન્ન જુદું છે, એની સાથે પોતાને કોઈ સંબંધ નથી અને એમાં એમને રૂચિ રસ કંઈ હોતો નથી, એની અંદર ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કંઈ હોતી નથી. માત્ર જાણે છે, દ્રષ્ટાભાવે જાણે છે એટલે જ્ઞાન કરે છે, એવા જ્ઞાન કરવાવાળા જ રહે છે, પણ એની સાથે એકરૂપતા કરવાવાળા તો ક્યારેય થતા નથી. આ વાતને બરાબર પકડવાની છે કે જ્ઞાની કેમ જ્ઞાનમય હોય, એમનું પરિણમન જ્ઞાનમય કઈ રીતે છે. આ વાત જ્યારે સમજાય ત્યારે ખ્યાલ આવશે કે હો, સમ્યક દ્રષ્ટિની વસ્તુ જ આખી જુદી છે. સમ્યક દ્રષ્ટિની વાત તો જુદી છે, સામાન્ય માણસની વાત અને સમ્યક દ્રષ્ટિની વાતમાં તો આસમાન જમીનનો ફેર છે, બહુ મોટી વાત છે. શ્રદ્ધા સમ્યક થયા પછીથી બધું બદલાઈ જાય છે. ભલે ને બહારમાં પેન્ટ ને શર્ટ પહેરીને ફરતા હોય તો શું થઈ ગયું, કે ખેસ ને ટોપી રાખીને ફરતા હોય, કે હીરાનો ધંધો કરતા હોય, કે મોટા બેરિસ્ટર હોય, કે મોટા વકીલ હોય, કે મોટા ડોક્ટર હોય, તેથી શું થયું. એમનું પરિણમન કેવું છે કે તો એમની અંતરંગ દશા જે જાણતું હોય એ જ કહી શકે. જ્ઞાનીની વાત જ આખી જુદી છે, જ્ઞાનીની વાત ન્યારી છે. અહીંયા એ વાત સમજાવે છે, કહે છે કે જ્ઞાનીનું વર્તમાન પરિણમન સમ્યક જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ છે અને તે જ્ઞાનમય પરિણમન છે. સમ્યક દર્શન થતા ધર્મીને એવો નિશ્ચય થયો છે કે હું અખંડ એકરૂપ ચિદાનંદ ઘન સ્વરૂપ નાયક સ્વભાવી ભગવાન આત્મા છું. ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વરૂપના લક્ષ્ય ધર્મીને જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય, સ્વચ્છતામય, પ્રભુતામય, વિતરાગતામય પરિણમન થાય છે. જેવો આત્મા પોતે વિતરાગ સ્વરૂપ છે તેવું તેની પર્યાયમાં વિતરાગતાનું પરિણમન થાય છે અને એ જ ધર્મીનું સાચું પરિણમન છે. કેવું પરિણમન? જ્ઞાનમય. સમ્યક શ્રદ્ધા, જેમ છે તેમ પદાર્થોની યથાર્થ શ્રદ્ધા કરવી, એવું શ્રદ્ધામય પરિણમન. શાંતિમય, કોઈ પણ પ્રકારે ક્યાંય ઉત્પાત નહીં, વ્યાકુળતા નહીં, જે થાય છે તે થાય છે, દ્રષ્ટા જ્ઞાતા થઈને રહ્યા છે એટલે શાંતિ છે. સ્વચ્છતામય, પ્રભુતામય, એવી જ પ્રભુતા વર્તી રહી છે. સ્વચ્છતા તો અનાદિની છે પણ હવે એ પ્રગટ થઈ છે. પ્રભુતામય એમ જ છે પ્રભુતા, કેમ કે ભાવ એવા છે તો એમ જ પ્રભુતા બની રહે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જોઈએ તો એમના મુખારવિંદ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમને એક પ્રકારની પ્રસન્નતા હોય છે, એક પ્રકારની પ્રસન્નતા હોય છે. કોઈ અસંતોષનો ભાવ હોતો નથી, અસંતોષની કોઈ રેખા નથી હોતી, કોઈ ભયનો ભાવ હોતો નથી, કોઈ ભયની રેખા હોતી નથી, કોઈ ઉદ્વેગ કે ચિંતાની રેખાઓ એમના મુખારવિંદ ઉપર દેખાય નહીં, એવું એમનું સ્વરૂપ હોય. વિતરાગતામય પરિણમન થાય છે. કષાય મંદ પડ્યા છે અને વધારે ને વધારે કષાયની મંદતા થતી જાય એવા પરિણમન થાય છે. એવા જ્ઞાની, આત્મજ્ઞાની પોતે વિતરાગ સ્વરૂપ છે અને તેવું તેમની પર્યાયની અંદર આપણને દર્શન થાય છે. એવી વિતરાગતાનું પરિણમન થાય છે એ ધર્મીનું સાચું પરિણમન છે. ગુરુદેવે બહુ સરસ આ વર્ણન કર્યું છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે નિશ્ચય સમ્યક દર્શન છે તે સરાગ સમ્યક દર્શન છે કે કેમ. સમ્યક દર્શનની વાત આવી એટલે હજી ક્યાંક ને ક્યાંક પોતાને અંદરમાં રાગ પડ્યો છે એટલે રાગને વચમાં સમ્યક દ્રષ્ટિ સાથે જોડવો છે ને, એટલે આવા પ્રશ્નો થાય. અથવા તો ક્યારેક વધારે સ્પષ્ટતા કરાવવા માટે ગુરુદેવને રામજીભાઈ આવા પ્રશ્ન કરતા જેથી કરી અને ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરતા. અહીંયા પણ આ પ્રશ્ન દ્વારા આપણને તો લાભનું જ કારણ થયું છે, એવો પ્રશ્ન થયો છે એટલે ઉત્તર આપ્યો છે, બહુ સ્પષ્ટતા થાય છે. નિશ્ચય સમ્યક દર્શન છે તે સરાગ રાગ સહિત સમ્યક દર્શન છે કે કેમ, આવો પ્રશ્ન છે. ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ના, એમ નથી, એમ નથી. જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ જ આત્મા છે, તેથી સ્વરૂપના લક્ષે ચોથા ગુણ સ્થાને જે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે તે પણ વિતરાગ રૂપ જ છે. સમ્યક દર્શન છે તે સરાગ નથી, સરાગ સમ્યક દર્શન નથી, પણ સમ્યક દ્રષ્ટિ છે એને હજી શુભાશુભ ભાવ રહ્યા છે, ચોથા ગુણસ્થાનની દશા છે કે પાંચમાની દશા છે, અરે છઠ્ઠાની દશા છે, ત્યારે પણ જે શુભ રાગ છે તો એ વખતે એમ કહેવાય કે સરાગ. પણ સમ્યક દર્શનમાં રાગ નથી, સમ્યક દર્શન તો યથાર્થ જેમ છે તેમ જ છે, શ્રદ્ધા યથાર્થ જ છે, પણ સાથે રહેલો જે શુભ ભાવ છે એને દર્શાવવો છે એટલે એમ કહેવામાં આવે. અહીંયા એની સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે ચોથા ગુણસ્થાને જે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે તે પણ વિતરાગ રૂપ જ છે, કેમ કે જે પર્યાય પ્રગટ થઈ એ તો શુદ્ધ નિર્મળ પર્યાય થઈ. ચોથા ગુણસ્થાને પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જે અલૌકિક આનંદનો અનુભવ કરે છે અને એ વખતે સાથે સમ્યક જ્ઞાન છે અને અંશે ચારિત્ર પ્રગટ થયું છે, અનંતાનુબંધી કસાય ની પહેલી ચોકડી ગઈ છે, આવી જે દશા વર્તે છે અને પછી શ્રદ્ધા કેવી સમ્યક થઈ છે, સ્વ અને પરનો ભેદ કરવો ન પડે અને સહજ રીતે સ્વ પરનો ભેદ વર્ત્યા કરે, પોતે સ્વ છે અને બીજું બધું પર છે, આવી સમ્યક શ્રદ્ધા વર્તતી હોય ત્યારે શું હોય, એ દશા કેવી હોય, એ વિતરાગતા જ છે, એ વિતરાગતાનો અંશ છે. એટલે એ સમ્યક દર્શનની જે પર્યાય છે તે નિર્મળ શુદ્ધ પર્યાય છે, એ વિતરાગ રૂપ જ છે. એમાં એ ક્ષણિક પર્યાય છે, એ ક્ષણિક પર્યાયમાં વિતરાગ ભાવ પ્રગટ થાય છે એવી એ દશા છે. એટલે આગળ ગુરુદેવે એમ કહ્યું કે કહ્યું છે ને કે ઘટઘટ અંતર જીન વસઈ, ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સૌ મતવાલા સમૂહ જૈન. બનારસીદાસની કથા લીધી છે. ભગવાન આત્મા જીન સ્વરૂપ છે, તેથી તેના આશ્રયે જે જ્ઞાન શ્રદ્ધાની પર્યાય પ્રગટ થાય છે તે જીન સ્વરૂપ એટલે વિતરાગ રૂપ જ હોય છે. ઘટઘટ અંતર જીન વસઈ, આત્મામાં જીન સ્વરૂપ ભર્યું છે, એ જીનેશ્વર જેવું જ સ્વરૂપ આત્માનું છે, અંતર તો એવું જ પડ્યું છે. ભગવાન આત્મા જીન સ્વરૂપ છે, તેથી તેના આશ્રયે, એવા જીન સ્વરૂપના આશ્રયે જે જ્ઞાન શ્રદ્ધાની પર્યાય પ્રગટ થાય, એના આશ્રયે એટલે એનું લક્ષ કરતા, પોતે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાન સ્વભાવી છે એનું લક્ષ કરતા, એના આશ્રયે, એનું શરણ લેતા જે જ્ઞાન શ્રદ્ધાની પર્યાય પ્રગટ થાય તે જીન સ્વરૂપ એટલે વિતરાગ રૂપ જ હોય છે. સ્વરૂપના શ્રદ્ધાનરૂપ ચોથે ગુણસ્થાને સ્વરૂપના શ્રદ્ધાનરૂપ એટલે સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા પાકી અનુભવ સહિતની છે ત્યારે ચોથે ગુણસ્થાને જે સમ્યક દર્શન હોય છે તે વિતરાગી જ પર્યાય છે. સરાગ સંકિત એવું જ્યાં કહ્યું છે ત્યાં તો સંકિતીને જે ચારિત્રના દોષરૂપ સરાગ પરિણામ છે તે બતાવવા માટે કહ્યું છે. ચારિત્રમાં હજી દોષ છે. શું દોષ છે? તો કે હજી બધા કસાયો ગયા નથી. ચોથે ગુણસ્થાને છે તો કસાયની પહેલી ચોકડી ગઈ છે, પાંચમે છે તો બે ચોકડી ગઈ છે, છઠ્ઠે સાતમે છે ત્યારે ત્રણ ચોકડી ગઈ છે, હજી છેલ્લો કસાય બાકી છે મુનિને પણ ચો. એટલે એ તો ચારિત્રનો દોષ છે. હજી ચારિત્ર મોહનીયની એટલી પ્રકૃતિઓ ગઈ નથી એટલે એ ચારિત્રના દોષ રૂપ સરાગ કહેવામાં આવ્યું. પણ એથી કરીને સમ્યક દર્શન એમાં કોઈ દોષ નથી. દર્શન મોહનીય જે રીતે ગયું છે અને જે શ્રદ્ધા વર્તે છે એ શ્રદ્ધામાં કંઈ ફેર નથી. શ્રદ્ધા તો યથાર્થ જ છે. શ્રદ્ધા જેવી હોવી જોઈએ તેવી જ છે. શ્રદ્ધા જેમ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને કહ્યું છે તેમ જ છે. પણ હજી પૂર્ણ ચારિત્ર પ્રગટ નથી કર્યું. હજી ચારિત્રમાં નબળાઈ છે એટલે રાગ છે એટલે એ સરાગ એમ શબ્દ મૂકવામાં આવ્યો. એટલે એમ કહ્યું કે સરાગ સંકિત. પણ એવું જ્યાં કહ્યું છે ત્યાં ખરેખર સંકિતીને એ ચારિત્રના દોષરૂપ સરાગ પરિણામ છે તે બતાવવા માટે કહ્યું છે. બાકી સંકિત તો વિતરાગી જ પર્યાય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે અનંત કાળે આવું દુર્લભ મનુષ્યપણું મળે છે. દુર્લભ એટલા માટે કે મનુષ્યની પર્યાય મળે છે તો મનુષ્યો જેટલા છે એના કરતા અસંખ્યાત ગણા નારકી છે અને એના કરતા અસંખ્યાત ગણા દેવ છે અને એના કરતા અસંખ્યાત ગણા તિર્યંચ છે. એટલે સૌથી વધારે તો તિર્યંચમાં જ રખડવાનું થાય અને પછી એકિન્દ્રિય એનાથી પણ વિશેષ. અસંખ્યાત ગણા એકિન્દ્રિય છે એટલે જીવને વધારે તો ક્યાં જવાનો પ્રસંગ બને? એકિન્દ્રિયમાં, પછી તિર્યંચમાં અને પછી દેવમાં. મનુષ્ય તો દુર્લભ, મનુષ્યપણું મળવું તો ઘણું દુર્લભ અને ઉપરાઉપરી વધારેમાં વધારે 8 વખત મનુષ્યપણું મળે. શું કહ્યું ગુરુદેવે? શું કહ્યું છે કે ઉપરાઉપરી વધારેમાં વધારે 8 વખત મનુષ્યપણું મળે, પછી નવમા ભવે કાં તો મોક્ષ થાય કાં તો નિગોદમાં જાય. અરે રે, એને પોતાની દરકાર નથી, એને પોતાની દયા નથી. પરની દયા તો કોણ પાળી શકે છે? સ્વની દયા પાળે. સ્વની દયા એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો ઘાત ન થાય એવી દયા પાળે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે રહે તો એવી દયા થાય. એટલે સ્વની દયા પાળે તો એનું કલ્યાણ થાય. બાકી પરની દયા એ પાળી નથી શકતો, માત્ર એવો વિકલ્પ કરે છે અને એ શુભ ભાવ છે જેને કારણે એને પુણ્યનો બંધ પડે. અને કોઈ પણ બંધ હોય પુણ્યનો કે પાપનો એ ભવ ભ્રમણનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. કોઈ પણ બંધ પડે પુણ્યનો કે પાપનો, ગમે તેવા પુણ્યનો બંધ પડે પણ એથી ભવ થાય એથી મુક્તિ ન થાય. હજી લોકોને એ પણ સમજ નથી કે પુણ્ય દ્વારા ભવરહિત નથી થવાતું, મુક્તિ નથી મળતી. મુક્તિનો પુરુષાર્થ જુદો છે. ગમે તેવો સ્વભાવનો ઊંચામાં ઊંચો પુરુષાર્થ કરીએ તો પણ દેવલોકનો ભાવ મળે પણ મુક્તિ થાય નહીં. મુક્તિ માટે શુદ્ધનો પુરુષાર્થ જુદો કરવાનો હોય છે. આ વાતની પણ ઘણાને તો ખબર નથી. ગુરુદેવ તો એક વાક્યમાં બધું કહી દે છે કે પરની દયા તો કોણ પાળી શકે, પોતાની દયા પાળ એટલે બસ ભાઈ. પોતાની દયા કઈ રીતે છે તો ઘણી વાર એમણે સમજાવ્યું છે. સર્વજ્ઞ ભગવાને સર્વજીવોનો જેવો સર્વજ્ઞ સ્વભાવ જ્ઞાનમાં દેખ્યો છે એવો પોતાનો સર્વજ્ઞ સ્વભાવ સમ્યક દ્રષ્ટિને દેખવામાં પ્રતીતિમાં આવે છે. તેથી જીન સર્વજ્ઞ વિતરાગ સ્વભાવને દેખનારી દ્રષ્ટિ વિતરાગી પર્યાય છે. ફરીથી લઈયા, બહુ સરસ વાત છે, જ્ઞાનીની વાત છે. પ્રભુ સર્વજ્ઞ ભગવાને સર્વજીવોનો જેવો સર્વજ્ઞ સ્વભાવ પોતાના જ્ઞાનમાં દેખ્યો છે, જીનેશ્વર ભગવાને પોતાના જ્ઞાનમાં જીવોનો સર્વજ્ઞ સ્વભાવ જેવો દેખ્યો છે, એવો પોતાનો સર્વજ્ઞ સ્વભાવ સમ્યક દ્રષ્ટિને દેખવામાં એટલે પ્રતીતમાં આવે છે. તેથી જીન સર્વજ્ઞ વિતરાગ સ્વભાવને દેખનારી દ્રષ્ટિ વિતરાગી પર્યાય છે. જ્ઞાનીના જ્ઞાનમય પરિણામ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનીના વિતરાગતામય પરિણામ છે. જ્ઞાનીને વિતરાગી દ્રષ્ટિ, વિતરાગી જ્ઞાન અને વિતરાગી આચરણ થયું હોય છે. જ્ઞાનીના સર્વભાવ વિતરાગી છે, તેથી જ્ઞાની વિતરાગ ભાવના કરતા છે અને વિતરાગી ભાવ એ એકમાત્ર જ્ઞાનીનું કાર્ય છે. જ્ઞાનીને બીજું કોઈ કામ હોતું નથી. બહારમાં તમને ભલે દેખાય કામ કરતા, પણ જ્ઞાની તો પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરીને જ રહ્યા હોય છે. એ તો વિતરાગી ભાવે છે, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભાઈ આ કોઈ લૌકિક વાત નથી, સામાન્ય વાત નથી, લોકોમાં રોજ સાંભળવા જાણવા મળતી વાત નથી. બાકી તો વ્રત કરને, તપ કરને, પૂજા કરને, ભક્તિ કરને, એમ તો ગમે તે કહે છે, બધા કહેવાવાળા મળે છે, કોણ નથી કહેતું, એમાં શું કહી નાખ્યું એને, એવી વાત તો ઘણા કરે છે. એ તો હવે સામાન્ય થઈ ગયું છે. અહીંયા તો અલૌકિક વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે આ કોઈ લૌકિક વાર્તા નથી, આ તો ચૈતન્યનો નાથ એવા ભગવાન આત્માની કથા છે. જરાક ગંભીરતાપૂર્વક સાંભળ. ભગવાન આત્મા જે ચૈતન્ય છે, જે સિદ્ધ સમાન છે, અનંત ગુણોનો પિંડ છે, એની આ કથા છે, ગમે તેની વાત નથી. પ્રભુ આ એવા ભગવાન આત્માની વાત છે કે જે ચૈતન્યનો નાથ, ચેતના 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 જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી છે, મુક્ત સ્વભાવી છે. મોક્ષ અને બંધ એ તો બધું પર્યાયમાં છે. ભગવાન આત્માને ન તો મોક્ષ છે કે ન તો બંધ છે. ભગવાન આત્માને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. એ તો હંમેશા શુદ્ધ નિર્મળ સ્વભાવી છે, શુદ્ધ છે, એવા ભગવાન આત્માની આ કથા છે. વિતરાગ સર્વજ્ઞ દેવ અરિહંત પરમાત્માની અકસાય કરુણાથી જે દિવ્ય વાણી નીકળી, તેમાં જે વાત આવી, તેને સંતો જગત પાસે જાહેર કરે છે. કહે છે કે પ્રભુ તું વિતરાગ સ્વભાવે રહેલા અનંત અનંત નિર્મળ ગુણોનો એકરૂપ પિંડ છો. રાગ કરે એવો કોઈ ગુણ તારામાં નથી. આ દયા પાળવી, ભક્તિ કરવી, પૂજા કરવી ઇત્યાદિ એ રાગ છે ને, એ રાગને રચે એવા, રાગને કરે એવો કોઈ ગુણ તારામાં નથી. ભાઈ તું આત્મા જીન સ્વરૂપ વિતરાગ રૂપ છો, તું પરમેશ્વર સ્વરૂપ જ છો. એની દ્રષ્ટિ કરતા એવા તારા પરમેશ્વર સ્વભાવનું લક્ષ કરતા જે વિતરાગી પર્યાય પ્રગટે તે તારું કાર્ય છે અને તેનો તું કરતા છો, તેવું કરવાવાળો તું છો, તું તારા સ્વરૂપ સ્વભાવ ભાવનો કરતા છો. તું પરનો સ્વામી પણ નથી, પરનો કરતા પણ નથી, પરનો ભોગતા નથી, તું તારા સ્વભાવ ભાવનો જ કરતા ભોગતા છો, એનો જ સ્વામી છે. બીજે ક્યાંય તારું સ્વામિત્વ પણ છે નહીં. તારે બીજે ક્યાંય સ્વામિત્વ પણ કરવા જવાની કે કાર્ય કરવા જવાની કે ભોગવવા જવાની જરૂર નથી. તું બધી વાતે પૂર્ણ છો. વિતરાગ સ્વભાવી આત્મા કરતા અને વિતરાગી પર્યાય એ પ્રભુ તારું કાર્ય છે. અને એમ કહેવામાં આવે એ પણ વ્યવહાર નહીં છે. એમ કહીએ કે વિતરાગી સ્વભાવી આત્મા એ કરતા છે અને જે વિતરાગી પર્યાય એને થાય એ એનું કાર્ય છે, એમ કહેવું એ પણ વ્યવહાર નહીં છે. ખરેખર તો વિતરાગી પર્યાયનો કરતા તે વિતરાગી પર્યાય પોતે છે. વિતરાગી પર્યાય જે થઈ એ પર્યાયના ઘટકારકો એના પોતાના છે, એ એટલે કે વિતરાગી પર્યાયનો કરતા પણ વિતરાગી પર્યાય પોતે છે. આવો વિતરાગનો માર્ગ ખૂબ ગહન છે. જે વાણીને એકાવતારી ઇન્દ્રો અને ગણધરો કાન દઈને સાંભળે તે વાણીની ગંભીરતાની સી વાત. ધન્ય એ વાણી, ધન્ય એ દિવ્યજની અને ધન્ય એ શ્રોતા. ત્રીજા પેરેગ્રાફમાં 228માં પાના ઉપર અહીંયા કહે છે કે કર્તાનું જે કાર્ય છે તે ભાવ નાનીના જ્ઞાનમય જ છે. જ્ઞાનમય અને આનંદમય જે ભાવ પ્રગટ થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તેના જ્ઞાની કરતા છે. અહીં એમ કહેવા માંગે છે કે જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ નથી. જો બીજી એક વાત સ્પષ્ટ કરી અહીંયા ગુરુદેવે કે જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ નથી. જ્ઞાનીનું કાર્ય એ જ્ઞાન છે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણે છે, એને અનુભવ્યો છે અને એનું એને યથાર્થ શ્રદ્ધાન છે, સ્વ અને પરનો ભેદ જાણે છે. એવા જ્ઞાનીનું કાર્ય એ જ્ઞાનમય છે. અને અહીં એમ કહેવા માંગે છે કે એ જ્ઞાનમય ભાવ એમાં રાગ નથી. એ જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ નથી. એટલે જ્ઞાનીને સરાગ સંકિત હોય છે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. બીજી વાત મૂકી, જ્ઞાનીને સરાગ સંકિત હોય એમ કોઈ માને તે યથાર્થ નથી. એ ચારિત્રની વાત છે. રાગ જે છે, જેટલો રાગ છે અંશે જે રાગ રહ્યો છે, જેમ 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 એનું ગુણસ્થાન ઊંચું આવે છે અને જેમ એ ચારિત્રની દશામાં આગળ વધે છે, એટલે કે પહેલા ચોથે ગુણસ્થાને છે ત્યારે સમ્યક આચરણ ચારિત્ર છે અને ત્યાર પછીથી એ સંયમ આચરણ ચારિત્ર લે છે, તો એમાં પાંચમા ગુણસ્થાને છે તો 12 વધારી શ્રાવક છે, 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે અને જો પૂર્ણ ચારિત્ર લે છે તો મુનિ થાય છે, 28 મૂળ ગુણ સહિત નિર્ગ્રંથ મુનિ થાય છે, એ અણગાર છે. તો એવું ચારિત્ર લે છે પણ ત્યારે પણ હજી એક કસાયની ચોકડી બાકી રહી છે, એક કસાયની ચોકડી મુનિને પણ હજી બાકી રહી છે. તો એટલો રાગ અંશે રાગ હોય છે, શુભ ભાવ એટલો આવે છે, એ રાગની વાત છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું છે કે હજી ચારિત્રમાં આટલી હજી ન્યૂનતા બાકી રહે, આટલી ન્યૂનતા છે, ચારે કસાયનો અભાવ નથી થયો ને, એટલે ત્યાં સુધી એમ કહેવામાં આવે. 12મે ગુણસ્થાને આવે છે તો બધા કસાયનો અભાવ થાય છે અને 13મે પછી વિતરાગી દશા પ્રગટ કરે છે. એટલે એમાં કઈ પેલું સંકિત જે છે, જે શ્રદ્ધાન છે, એમાં કોઈ દોષ છે એમ બિલકુલ નથી. એટલે ફરીથી ગુરુદેવે આ વાતને અહીંયા બીજી રીતે સમજાવી કે જ્ઞાનમય ભાવમાં કે જે દ્રષ્ટા જ્ઞાતા ભાવ સહજ રીતે વર્તે છે ને સમ્યક દ્રષ્ટિને, એમાં રાગમય ભાવ નથી કે થોડી શ્રદ્ધા આમ હોય ને થોડુંક આમ હોય, એવું કંઈ નથી હોતું. એ તો યથાર્થ શ્રદ્ધા જ હોય છે, એમાં યથાર્થ શ્રદ્ધા જ વર્તે છે કે પોતે બધાથી જુદા છે, ભિન્ન છે અને પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે અને જીવ માત્ર જે છે તેને જીવ માત્ર તરીકે સમજવા, પૂતગળ માત્ર અને પૂતગળ તરીકે જાણવું, પછી એના વિભાવ પરિણમન સાથે એમને કાંઈ સંબંધ નથી. જીવ છે એની જે પર્યાય છે એ પર્યાય અને એનું પરિણમન એની સાથે એમને કાંઈ લેવા દેવા નથી, એને એ રીતે જાણતા જ નથી, એને જીવ તરીકે જ જુએ છે, જાણે છે. એ જ રીતે પૂતગળના વિભાવ પરિણમન જે સ્કંધ થાય છે, જાત જાતની રચનાઓ થાય છે, એની સાથે એમને કાંઈ સંબંધ નથી, એ પૂતગળને પૂતગળ તરીકે જ જુએ છે. એટલે એ જ્ઞાનમય ભાવ છે એમાં ક્યાં રાગ આવ્યો, એમાં રાગ ક્યાં આવ્યો, એમાં રાગ હોય જ નહીં, રાગમય ભાવ હોતો જ નથી. એટલે જ્ઞાનીને સરાગ સંકિત હોય છે એમ કહેવું એ પણ ખરેખર તો યથાર્થ નથી. કોઈક માને કોઈ કહે પણ ખરેખર એ વાત યથાર્થ નથી. સંકિતની વાત આવે ત્યાં તો શ્રદ્ધાની વાત છે અને એ જ્ઞાન દર્શન સહિત શ્રદ્ધાન છે. એવા શ્રદ્ધાનમાં આ કહેવું સંકિતીને રાગ છે એમ કહેવું પણ બરાબર નથી, કેમ કે એમને અંતરમાંથી હવે વાત એ નીકળી ગઈ છે. રાગ તો હજી એ ચારિત્રને નબળાઈને કારણે હજી એ થાય છે પણ એને એ પોતાથી જુદો જાણે છે, પોતાથી જુદો જાણે છે, એમને એમાં કોઈ રૂચિ નથી, એમને ખરેખર રાગ થતો નથી, એને પોતાથી ભિન્ન માને છે, જાણે છે અને સાથે સાથે એ અટકવાનું સ્થાન છે એમ પણ જ્ઞાની તો જાણે છે. શુભરાગ આવ્યો છે તો સારું છે એવી દ્રષ્ટિ જ્ઞાનીની ક્યાં છે, એટલે ગુરુદેવ કહે છે કે એવો રાગમય ભાવ જ્ઞાનીને હોય જ નહીં, હોતો જ નથી. એટલે સંકિર્તિને માટે એ શબ્દ બરાબર નથી. બહુ સરસ વાત મૂકી છે, બહુ સ્પષ્ટતા કરી છે. જ્ઞાનીની કેવી દશા! આત્મા વિતરાગ સ્વરૂપ છે અને એની વ્યક્તતા પણ વિતરાગ સ્વરૂપ હોય છે. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે, એની વ્યક્તતા છે. આ પર્યાય સમ્યક દર્શનની થઈ એ વિતરાગ સ્વરૂપ આત્માની વ્યક્તતા છે. એમાં એ પર્યાયમાં એટલું વ્યક્ત થયું કે વિતરાગ ભાવ ત્યાં વ્યક્ત થાય છે. થોડી ક્ષણો માટે જે અનુભવ થાય છે એ અનુભવ તો જેવા તીર્થંકર ભગવાન છે એનો અનુભવ જેવો છે, એ ક્ષણિક છે, પણ એ એવો જ અનુભવ છે, એવો જ આનંદ છે. એટલે વિતરાગ સ્વરૂપ છે, તેમાં રાગની વ્યક્તતા નથી હોતી. જ્ઞાનીને જે કમજોરીનો રાગ આવે છે તેના તે જ્ઞાતા દ્રષ્ટા રહી અને પોતે વિતરાગ ભાવમાં રહે છે. એ વખતે પણ પોતે વિતરાગ ભાવમાં છે. એમાં એમ નથી થતું કે આ સારું છે, આ ભાવ આવ્યો શુદ્ધ ભાવ એ સારો છે, એને લીધે મને પુણ્યનો બંધ પડશે તો હું આવતા ભાવમાં રાજા થઈશ, એવું કંઈક જ્ઞાનીને હોતું નથી. કે કોઈ પણ શુદ્ધ ભાવને કારણે મને અનુકૂળ સંયોગો મળશે તો હું ધર્મ ધ્યાન વધારે કરી શકીશ, એવી કોઈ જ્ઞાનીને વાત હોય નહીં. એવી વાત જ્ઞાનીને હોય તો જ્ઞાની જ્ઞાની કહેવાય નહીં, મિથ્યા દ્રષ્ટિ થાય. ઘણાના મનમાં અત્યારે એવું હોય છે કે શુદ્ધ ભાવને કારણે એવા અનુકૂળ સંયોગો મળશે ને એટલે પછી આપણે ધર્મ કરીશું. અરે ભલા ભગવાન, અત્યારે તને વર્તમાનમાં આટલી આટલી અનુકૂળતાઓ મળી છે, આટલા પુણ્યનો ઉદય વર્તે છે, પુણ્યનું બંદી પુણ્યને કારણે તને આટલી બધી અનુકૂળતા મળી છે, અત્યારે તો તારે ધર્મ કરવો નથી અને હજી પાછી શુભ ભાવની વાતમાં બેઠો છે. હવે તારે કેવા શુભ ભાવ લાવીને કેવા પુણ્યનો બંધ કરવો છે કે જેને કારણે તું ધર્મમાં જાય, શુદ્ધ ભાવમાં જવા માટે તારે હવે શેની જરૂર છે? અત્યારે વર્તમાનમાં આ જે પુણ્યનું બંદી પુણ્યને કારણે આટલું બધું મળ્યું છે, આ શાસ્ત્રો મળ્યા છે, ગુરુદેવની વાણી મળી છે, આટલું બધું મળ્યું છે, છતાંય બારમાં ને બારમાં હજી ફરે છે અને હજી પાછો એમ પાછો જસ્ટિફાય કરે છે કે અમે શુભભાવમાં રહીએ, શુભભાવને કારણે થઈને પછી એવી કે અનુકૂળતા મળશે તો પછી ધર્મ થશે ને, આવી તો મૂર્ખાઈ ભરી વાતો કરે છે. શું કહેવું, અહીંયા તો આખી વાત જુદી છે. ગુરુદેવ તો શું કહે છે કે ભાઈ, જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, એને એ ક્ષણોમાં એને શુભભાવ આવ્યો છે એ તો કમજોરી છે ને, એને એ જસ્ટિફાય નથી કરતા કે આ બરાબર છે, સારું છે, એમ નથી કહેતા. એને તો જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહી અને એ જાણે છે ને પોતાના વિતરાગ ભાવમાં એ તો રહે છે. રાગમાં જ્ઞાની રહેતા નથી, જ્ઞાની રાગમાં નથી રહેતા. આવો જ વિતરાગનો માર્ગ છે, બાકી તો બધા ઉન્માર્ગ છે. આ ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવે એવી અદભુત વાત કરી છે, એની શું વાત કરીએ પ્રભુ. પારણ નંબર 126 ઉપર શરૂઆતમાં પહેલા પેરેગ્રાફમાં જ્ઞાનીના વિવેકની આ વાત મૂકી છે. કે છે કે જ્ઞાનીને સમ્યક પ્રકારે એટલે ધારણાથી નહીં પણ સ્વરૂપના લક્ષ્ય સાચો વિવેક પ્રગટ થયો છે. જો આમાં સમજવા જેવું છે, જ્ઞાનીને સમ્યક પ્રકારે સાચો વિવેક પ્રગટ થયો છે એટલે કે એ ધારણાથી નહીં પણ સ્વરૂપના લક્ષ્ય વિવેક વર્તે છે. ધારણાથી નથી કે આ આમ છે આમ છે આમ છે એટલે માટે મને આ ન હોય, એમ નથી, પણ પોતે જે છે એ અનુભવ સહિત છે એટલે એવો વિવેક વર્તે છે. સ્વરૂપની દ્રષ્ટિ કેમ રહે છે કે સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે એટલે પોતાના સાચા સ્વરૂપનો ખ્યાલ આવ્યા પછીથી એને ભૂલે કેવી રીતે, એને ભૂલે કેવી રીતે? આપણે પેલું ઉદાહરણ યાદ કરીએ, પેલું એક રાજાએ બીજા રાજા ઉપર લડાઈ કરીને એનું રાજ લઈ લીધું અને જે હારી ગયો એ રાજા, એ માર્યો ગયો એ રાજા, એની પત્ની એની રાણી એક નાના બાળકને એના કુંવરને લઈ અને જંગલમાં ચાલી જાય છે અને પછી ત્યાં એ આદિવાસી ભીલો સાથે ઉછરે છે અને ખબર પણ નથી કે પોતે કોણ છે, એ તો એમ જ માનતો હતો કે આદિવાસી ભીલ છે. અને જ્યારે એ યુવાન થાય છે ત્યારે એને કહેવામાં આવે છે, રાણી કહે છે કે તું રાજકુમાર છો અને આ બાજુનું રાજ છે એ તારું છે, તારા પિતાનું રાજ છે. બસ આટલી વાત જાણી લીધી છે પછી શું દ્રષ્ટિ બદલાઈ ગઈ? પછી એ ભીલમાંથી એ જ સમય રાજકુમાર બની જાય છે. હજી વસ્ત્રના ઠેકાણા નથી, કઈ રાજ આવ્યું નથી, કઈ નથી, છતાં પણ પોતે ક્ષત્રિય રૂપમાં આવી ગયો કે હું રાજકુમાર છું ને આ રાજ મારા પિતાશ્રીનું છે. માત્ર જાણ્યું એટલામાં વાત આખી બદલાઈ ગઈ. પછી એને એની દ્રષ્ટિમાં શું હોય? એ ભીલપણું રહેશે? એ ભીલપણું ક્યાંથી રહે? ભીલપણું રહેતું જ નથી. કોઈ પરાધીનતા રહેતી નથી. ક્ષત્રિયનું લોહી ઉકળી આવે છે, ઉછળી આવે છે. આવું જ ભગવાન આત્માને છે. ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ પૂર્ણ છે, અને એવું પૂર્ણ સ્વરૂપ એક વખત જેણે અનુભવ્યું છે થોડી ક્ષણ પૂરતું, એને પછી શું હોય? પછી પેલું ભીલપણું રહે? પછી એવું આ આ પર્યાયમાં જે રહ્યું છે એવું કઈ રહેતું જ નથી. પછી પર્યાયમાં ગમે તે હોય તો શું થયું? પર્યાયમાં ડોક્ટર હોય કે વકીલ હોય કે સામાન્ય માણસ કંઈ પણ હોય, ધંધા વગરનો હોય, હોમલેસ હોય કે ગમે તે હોય, એથી શું થઈ ગયું? પર્યાય સાથે એને શું નિસ્બત છે? પ્રભુ, આ વાત પકડવી બહુ મુશ્કેલ છે. ગુરુદેવ આપણને જે કહેવા માંગે છે વારંવાર કેમ કહે છે કે આ વાત જે છે એમણે અનુભવ સહિત જાણી છે, એ અનુભવની વાત એમણે આપણને જણાવવી છે કે જેથી કરીને આપણને એ તરફ નું મહાત્મ આવે, સ્વરૂપમાં જવા માટે મહાત્મ આવે. એટલે વારંવાર આ વાતને આપણને કહે છે કે જ્ઞાનીની વાત શું છે, જ્ઞાની કેવા હોય, ધારણાથી નહીં, માત્ર ધારીને જાણીને તર્ક દ્વારા સમજીને એમ નહીં, શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમ નહીં, પણ સ્વરૂપની દ્રષ્ટિ રહે છે. કેમ કે પોતે બદલાઈ ગયા છે, પોતે અનુભવ થયા પછીથી જ્ઞાની બદલાઈ ગયા છે, એટલે સ્વરૂપનું લક્ષ રહે છે, એટલે સાચો વિવેક પ્રગટ થયો છે. કઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, પંડિતોએ કર્યો છે, એવો શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એટલા માટે થઈને એ સાચો વિવેક પ્રગટ થયો છે એમ નથી, એવું નથી થતું. દ્રવ્ય સ્ત્રોતનો ગમે તેટલો અભ્યાસ કરવામાં આવે તેથી કઈ જ્ઞાનીનો જે વિવેક છે એવો વિવેક પ્રગટ થતો નથી. આ વિવેક અદભુત પ્રકારનો વિવેક છે, એ સ્વ અને પરના ભેદનો વિવેક છે, એ અકર્તા ભાવનો વિવેક છે, એ સર્વજ્ઞતાના અનુભવનો વિવેક છે, એવો વિવેક છે. અંતરમાં હું સર્વજ્ઞ સ્વભાવી છું, હું મુક્ત સ્વભાવી છું, આ વાત સહજ રીતે અંતરમાં ગોળાઈ રહી છે, એટલે એ વિવેક જુદો છે. એમાં કંઈ કરવું પડતું નથી, એ વિવેકમાં કંઈ જાગૃતિપૂર્વક કરવાની વાત નથી, એ સહજ વિવેક છે. હું સર્વજ્ઞ સ્વભાવી છું અને આ અકર્તા ભાવની વાત કંઈ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને જાણી છે એમ નહીં, એ અકર્તા ભાવ સહજ વર્તે છે. પોતે સ્વ પરથી જુદો છે એટલે પરના કાર્યો કરી શકે નહીં, એ વાતનો કોઈ વિકલ્પ જ રહેતો નથી, એને માટે કોઈ તર્ક પણ થતો નથી. તર્ક દ્વારા સમજવાની વાત, દ્રવ્ય સ્ત્રોતને બીજી રીતે સમજવાની વાત, ઉપદેશ દ્વારા સમજવાની વાત, આ બધું ધારણા જ્ઞાન સુધી પહોંચાડે છે. પણ અહીંયા તો ગુરુદેવ સ્પષ્ટ કરે છે કે ભાઈ જ્ઞાનીને એ સમ્યક પ્રકારે સાચો વિવેક પ્રગટ થયો છે, એનો અર્થ એ છે કે એ ધારણા નથી, એ ધારણા જ્ઞાન સુધી નથી, પણ એ સ્વરૂપના લક્ષ્ય છે. હું સર્વ પર દ્રવ્ય ભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આનંદ મૂર્તિ ભગવાન આત્મા છું, એમ સ્વ પરની ભિન્નતાનો સમ્યક પ્રકારે જ્ઞાનીને વિવેક પ્રગટ થયો છે. પછી ગમે તે વાત હોય, શરીર સંબંધીની વાત હોય, મનની હોય, વાણીની હોય, કુટુંબની હોય, ધંધાની હોય, વેપારની હોય, કે દયાદાનની કે ભક્તિની કે વ્રતની વાત હોય, ગમે તે વાત હોય, પણ દરેક વખતે સ્વથી એ બીજું બધું જુદું પરદ્રવ્ય છે, ભિન્ન છે, એ હું નહીં, એના લક્ષ્ય થતા શુભ ભાવ એ પણ મારા નહીં, એ મારું કાર્ય નહીં, એ મારા નહીં, મારામાં એવો કોઈ ગુણ પણ નથી, પણ એમ એમને જુદું પણ કરવું નથી પડતું, શબ્દોની પણ જરૂર નથી પડતી, એ ભાવ સહજ વર્તે છે, એ સર્વથી ભિન્ન મારું ચૈતન્ય સ્વરૂપ છે, એમ ભિન્ન આત્માની ખ્યાતિ જ્ઞાનીને અત્યંત ઉદય પામી છે. આ ખ્યાતિ છે, આ પ્રસિદ્ધિ છે, ખ્યાતિ કહો કે પ્રસિદ્ધિ કહો, એવી આત્માની ખ્યાતિ જ્ઞાનીને અત્યંત ઉદય પામી છે. અને આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. એવા આત્મ સ્વરૂપની પ્રસિદ્ધિ કરનારું આ શાસ્ત્ર છે. આ ટીકા એવા આત્મ સ્વરૂપની પ્રસિદ્ધિ કરનાર આત્મખ્યાતિ છે, એ અમૃત ચંદ્રાચાર્ય ભગવાનના અમૃત છે. ધર્મીને આત્મખ્યાતિ આત્મપ્રસિદ્ધિ પ્રગટ થઈ છે, તેથી તેના જે ભાવ છે તે જ્ઞાનમય જ હોય છે. બહુ સરસ વાત છે, બહુ સરસ. હવે અજ્ઞાનીની વાત કરે છે. અજ્ઞાનીને સમયે સમયે વિકારની પ્રસિદ્ધિ થયા કરે છે. વિકાર શું છે? સ્વને છોડીને સ્વથી ચ્યુત થઈને બહાર આવ્યો છે એ અન્ય ભાવ છે, એ સ્વથી જુદો અશુદ્ધ વિભાવ ભાવ વિકાર ભાવ છે, જે શુભ હોય કે અશુભ હોય પણ એ સ્વનું લક્ષ નથી, સ્વને છોડીને ત્યાંથી ચ્યુત થઈને એ જે બહાર આવ્યો છે અને એ સમયે એને લક્ષ સ્વનું નથી એટલે પરનું લક્ષ છે, એટલે પરના લક્ષે થતો ભાવ છે એ અન્ય ભાવ છે, બીજો ભાવ છે, વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, અશુદ્ધ ભાવ છે, એ શુભ હોય કે અશુભ હોય. એટલે એની જેને દરેક સમયે પ્રસિદ્ધિ હોય છે એને જે પ્રસિદ્ધ કરનારો છે એની જેને ખ્યાતિ છે. અજ્ઞાનીને સમયે સમયે વિકારની પ્રસિદ્ધિ થયા કરે છે. સમ્યક દર્શન એટલે આત્મખ્યાતિ પોતાથી પ્રસિદ્ધ થાય છે, કોઈ પાસેથી મળતી નથી. પોતાથી પ્રગટ થાય ત્યારે ગુરુગમથી પ્રગટ થઈ એમ નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવે છે, એવો વિનય કરવામાં આવે છે કે આ મને ગુરુની કૃપાથી થયું, અથવા તો તીર્થંકર ભગવાનની વાણી સાંભળવાથી થયું, તીર્થંકર ભગવાનની કૃપાથી થયું. હોમોસરણમાં બિરાજે છે તો દિવ્ય ધ્વનિ છૂટે છે, પણ એ દિવ્ય ધ્વનિ છે એ પણ શું છે, એ પણ પૂદગળ છે. ભગવાનની વાણી છે એને અહીંયા ઇન્દ્રિય કહ્યું છે. ભગવાનની વાણી ઇન્દ્રિયનો વિષય હોવાથી ઇન્દ્રિય છે, અને એ વાત તો ગાથા 31માં આવી ગઈ છે. એ ઇન્દ્રિય પ્રત્યે તારું લક્ષ જશે તો પણ તને રાગ શુભરાગ ઉત્પન્ન થશે, ભગવાન એમ કહે છે. દિવ્ય ધ્વનિમાં આમ વાત આવે છે કે અમારા પ્રતિ અને દિવ્ય ધ્વનિ પ્રતિ તારું લક્ષ જશે તો તને ચૈતન્યની ગતિ ન થતા દુર્ગતિ એટલે રાગ થશે. જો અહીંયા સમજવાનું છે, અમારા પ્રત્યે લક્ષ રહેશે તો તું શુભ ભાવમાં રહીશ, અને શુભ ભાવમાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી તારી ગતિ શુદ્ધ ગતિ નહીં થાય, સિદ્ધની ગતિ નહીં થાય. ચૈતન્યની ગતિ તો સિદ્ધ સમાન શુદ્ધ ગતિ છે, એવી ગતિ નહીં થાય. એટલે નિમિત્તનું લક્ષ છોડી અને અંતર સ્વભાવમાં એકાગ્ર થતા જે નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય છે, અને એમ જે નથી કરતો તે અજ્ઞાની છે. આવા જે પરિણામ કરે છે, નિર્મળ જ્ઞાન ચારિત્રના પરિણામ જેને થાય છે એ જ્ઞાની છે, એ એનું કાર્ય છે અને એનો કરતા જ્ઞાની છે. જ્ઞાનીને દેવ ગુરુ શાસ્ત્ર સંબંધી રાગ આવે છે, પણ તે રાગ જ્ઞાનીનું કાર્ય નથી. જ્ઞાની તો રાગના જ્ઞાતા માત્ર છે, કરતા નથી. અને પેલા અજ્ઞાની છે, અજ્ઞાની છે એને એવા શુભાશુભાવરૂપે પ્રસિદ્ધિ થયા કરે છે સમયે સમયે, એટલે વિકારની પ્રસિદ્ધિ થયા કરે છે. આ જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજાયો. અહીંયા ગાથા 126ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. પાના નંબર 230 ઉપર ગાથા 126 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જ્ઞાન અને આનંદ એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન અને આનંદ એ આત્માનો સ્વભાવ છે, અને પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિના પરિણામ છે તે રાગ છે, શુભ ભાવ છે, વિકાર છે, વિભાવ છે, બંધનું કારણ છે એ અગા આશ્રવ છે. આ સ્વભાવ વિભાવની ભિન્નતાનું કયો સ્વભાવ? જ્ઞાન આનંદ એ સ્વભાવ છે, અને આ જે વિકારી પરિણામ છે એ બધા વિભાવ છે. એટલે સ્વભાવ અને વિભાવની ભિન્નતાનું, એ બંનેની વચ્ચે જે ભેદ છે એનું સમ્યક પ્રકારે જેને જ્ઞાન થાય તે જ્ઞાની છે. આ સ્વભાવ વિભાવની ભિન્નતાનું સાચી રીતે સમ્યક પ્રકારે જેમ છે તેમ યથાર્થ ભાન થાય એ જ્ઞાની છે. એનું જેને જ્ઞાન થાય છે તે જ્ઞાની છે. એવું ભેદ જ્ઞાન કરનારો જ્ઞાની છે, અને તે જ્ઞાની પોતાના જ્ઞાન શ્રદ્ધાન આનંદ શાંતિ સ્વચ્છતા એવા નિર્મળ પરિણામનો કરતા છે. તેના તે પરિણામ જ્ઞાનમય એટલે વિતરાગતામય છે, તેમાં રાગ નથી, એમાં રાગ નથી. તો આ રીતે આપણે ગાથા 126 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય પણ આટલા સુધી આપણે રાખીએ છીએ. ગાથા 127માં વધારે જ્ઞાનીની વાત પણ આવે છે, જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે એમ કહ્યું છે. ત્યાં જ્ઞાની અને અજ્ઞાનીની પણ વાત કરી છે, એ હવે આવતી વખતે લઈશું.
હવે સુખદામ બોલીએ. सुखनाम अनंत सुसंत चरि दिन रात रहे तद ध्यान मही प्रशांति अनंत सुधामय जे प्रणमो पद ते वर ते जयते प्रणमो पद ते